તારીખ 8/3/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 302 અને 303 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 237
સ્વાનુભૂતિ દર્શન પાનું 172 302 માં પ્રશ્ન ફરી છે પલટવું એટલું બધું આકરું છે કે પલટો થતો જ નથી. શું પ્રશ્ન છે? પ્રશ્ન પૂછનાર મુમુક્ષુ છે. સ્વાધ્યાય પૂજા ભક્તિ આદિ કરતા હોય છે એનો આ પ્રશ્ન છે કે જે અંદરની લાઈન પકડવી છે, બહિર્દૃષ્ટિ છોડીને બાહ્ય ક્રિયાથી લક્ષ ઉઠાવીને જે પલટો મારવો છે એ આકરું લાગે છે, અને આકરું એવું લાગે છે કે પલટો હજી સુધી થતો જ નથી. એક સમસ્યાના રૂપમાં આ વાત છે. આકરું લાગે છે, સમાધાનમાં એમ આપ્યું કે આકરું લાગે છે એનું કારણ અનાદિનો બીજો એટલે ઉલટો અભ્યાસ છે, ઉલટી પ્રેક્ટિસ છે. અભ્યાસ એટલે પ્રેક્ટિસ છે, એટલે આકરું લાગે છે. અને કોઈ પણ પદ્ધતિ બદલવી હોય, કોઈ પણ નવું કામ કરવું હોય તો અઘરું આકરું લાગે, એ સ્વાભાવિક છે. આ તો અનાદિનો ઊંધો અભ્યાસ છે, થોડા ઘણો નથી. અનંતકાળથી ઊંધો અભ્યાસ કર્યો છે, આખું અબાઉટ ટર્ન થવાનું છે. ઊંધો એનાથી ઉલટું જ ચાલવાનું છે, એટલો બધો ફેર કરવાનો છે. એટલે આકરું લાગે, સમય લાગે, ન થાય, થતાં થતાં પણ એની અંદર વચમાં હિંચ આવે. શું એમ છોકરો ચાલતા શીખે, પડે ઊભો થાય, પડે ઊભો થાય, એમ તેમ કરતા હાલતો થઈ જાય ને દોડતો પણ થઈ જાય. પણ આકરું નથી, સહજ છે. એ પોતાની દશાથી કહે છે કે જો બરાબર પોતે સંવેગથી ઉપડે છે અને બીજા અવરોધો ઉદાસીનતાને કારણે દૂર થઈ જાય છે તો સહજપણે આગળનો કામ ચાલવા લાગે છે. પોતાની આળસ છે તેથી જાગતો જ નથી. શું છે? ક્યાંય સ્વાધ્યાય કરે છે, પૂજા ભક્તિ કરે છે, દયાદાન કરે છે, છતાં એને એમ કહે છે કે પોતાની આળસ છે તેથી જાગતો જ નથી. એટલે એની જે અંતરજાગૃતિ આવવી જોઈએ એ બાબતની અંદર પોતે શિથિલ છે. આળસ છે એટલે પ્રમાદી છે, પ્રમાદી છે એટલે શિથિલ છે. અથવા જેમ સંપ્રદાયમાં બધા રૂઢિગતપણે ચાલે છે એમ આ વાત સાંભળનારાઓમાં પણ મોટો ભાગ રૂઢિગતમાં રૂઢિમાં આવી જાય છે, અથવા મોટો ભાગ એને હળવાશથી લઈ લે છે. કેટલું મોટું કામ પોતે ઉપાડ્યું છે એની જે સિન્સિયરિટી આપવી જોઈએ એ ગંભીરતા નથી આવતી, એટલે એમને ચાલી જાય છે. શિથિલતાનું કારણ એ પણ હોય છે કે જે ગંભીરતા આવવી જોઈએ એ નથી આવતી, અને એ નથી આવતું એનું કારણ કે યથાર્થ વિચારનામાં એનું મૂલ્યાંકન નથી થયું. અને પોતે જગતનું એક સર્વોત્કૃષ્ટ કામ, અનાદિથી નથી કર્યું એવું બહુ મોટું કામ, સિદ્ધપદ હાંસલ કરવાનું કામ, આવડું મોટું કામ ધ્યેય બાંધ્યું છે એ વસ્તુ નથી હોતી કે આટલા મોટા કામનું મેં ધ્યેય બાંધ્યું છે, આ મારો ટાર્ગેટ છે. નહીતર એના પ્રમાણમાં પુરુષાર્થ ઉપડ્યા વિના હરીએ જ નહીં. એટલે જાગતો નથી એનું કારણ પણ પોતાનું ધ્યેય છે એને ક્લિયરલી પોતે નક્કી નથી કર્યું. આ બધું સમજે છે, આ યા રાખે છે, પણ જે રીતે આવવું જોઈએ એ રીતે નથી આવ્યું. પણ એ જાગવાનું પણ પોતાના હાથમાં છે, એ પણ કોઈ નહીં કરી દે. સત્સંગમાં એ વિષય ચાલશે, જાગવું તો પોતાને છે. ગુરુદેવની વાણીએ બધાને જાગૃત કરી દીધા અને બધાને આત્મા તરફ રૂચિથી જે જે જીવોને થઈ તેને પોતાને થઈ એટલે બધાને થઈ એમ લીધું, અને અનેક જીવોને પણ એ પ્રકાર થયો છે કે ગુરુદેવની વાણીએ બધાને જાગૃત કરી દીધા, જે જાગૃત થયા તેને, અને બધાને આત્મા તરફની રૂચિ થઈ. પણ પછી પુરુષાર્થ કરવાનો પોતાના હાથમાં રહે છે. એટલે ગુરુદેવે એક ચાલતા સંપ્રદાયથી એક બીજી વાત ઊભી કરી, બીજી વાત સામે મૂકી અને લોકોને કીધા કે એમ નથી, જે તમે ચાલો છો બાહ્ય ક્રિયામાં એવું નથી. અધ્યાત્મનો વિષય સાવ અંધારામાં હતો એના ઉપર ગુરુદેવે ખૂબ પ્રકાશ પાડ્યો. કેટલાક અમુક ગુખીને ગુખણીયા જ્ઞાનને જ્ઞાન માનતા હતા, તો કેટલાક બાહ્ય ક્રિયાને આચરણ માનતા હતા અને એમને ચાલતા હતા. એવો સાવ સમાજ અંધારામાં પડ્યો હતો. તો એક સમાજ આત્મા સંબંધીની રૂચિ અને આત્મા સંબંધીનો વિષય મુખ્ય કરીને ચાલવા લાગ્યો. પણ પછી તો પણ પુરુષાર્થ તો કરવાનો પોતાના હાથમાં રહે છે. ભલે એ રીતે ગુરુદેવના નિમિત્તે ફેરફાર થયો, સંપ્રદાય છોડીને લોકો આવવા માંડ્યા, વિચારતા થયા, વાંચતા થયા, ચર્ચા કરતા થયા, એ પ્રકારની એક જાગૃતિ સમાજમાં આવી, પણ પુરુષાર્થ તો કરવાનો હજી બાકી રહે છે. જે પલટો ખાવાનો છે એ બાકી રહે છે, અને પલટો ખાઈને આગળ વધવાનું છે એ પણ હજી બાકી રહે છે. સંસાર નિસાર છે, શું કહે છે, જે અવરોધ છે એ જીવના સાંસારિક ભાવો જે છે એનો અવરોધ છે. સંસાર તરફના જે પરિણામ છે, પોતાપણાને લઈને, કરતાપણાને લઈને, આધાર બુદ્ધિને લઈને, સુખ બુદ્ધિને લઈને, પણ એ તો બધું નિસાર છે, ખોટા કોન્સેપ્ટ છે, મિસકોન્સેપ્ટ છે, એ બધા એ બધું નિસાર છે, નકામું છે. કાંઈ આત્માને કામમાં, સુખ શાંતિ માટે કામમાં આવે એવું નથી બિલકુલ. આત્મા જ એક સારભૂત છે, આત્મા જ એક સારભૂત છે, સુખ શાંતિ એમાંથી જ મળશે. સમયસાર, સારનો અર્થ કર્યો સમયસાર કરતા પંડિત રાજમલજીએ, કે સાર એટલે સુખરૂપ, સાર એટલે સુખરૂપ. આત્મા જ એક સુખરૂપ છે, અને પ્રયોજન તો બધાને સુખનું છે. કેટલા જીવોને રૂચિ થઈ, એટલે ઘણા જીવો આ વાત વાંચતા, વિચારતા, સમતા થયા, વાતને ગમી, રૂચિ થઈ એટલે વાત ગમી છે, ઘણા જીવોને ગમે છે, કેટલાય જીવોને ગમે છે, તો પણ પછી આગળ જવું તે પોતાના હાથની, એટલે પોતાના પુરુષાર્થની વાત છે. પછી પણ જો આગળનો પુરુષાર્થ ન કરે જીવ, તો પાછું અહીંયા અટકવાનું થઈ જાય. એમ કહીને સમાધાનમાં એમને એમ કહેવું છે કે તું પલટો થતો નથી એટલે થોડો નજીક આવ્યો છું, સત્પુરુષની નજીક આવ્યો છું, ગુરુદેવ જેવા મહાપુરુષની સમીપ આવ્યો છું, બીજે જતો નથી, વાત તને આજ બરાબર લાગે છે, પણ અંદરનો પલટો ખાવા માટે જે પુરુષાર્થ જોઈએ એ પુરુષાર્થ કરવાનો બાકી રહે છે, એમ ન કહ્યું કે તો અહીંયા આવી ગયો હવે કાંઈ વાંધો નથી, હવે કાંઈ વાંધો નથી, એની પલટો અંદરનો જે ખાવાનો છે એ બાકી છે ને એના માટેનો પુરુષાર્થ પણ બાકી છે. એટલે સંપ્રદાય છોડીને ગુરુદેવ પાસે આવ્યો માટે સંતોષ પકડી લેવાની વાત રહેતી નથી, એમ એમાંથી તાત્પર્ય નીકળે છે. કાલ થોડું ઝડપથી લઈ જતો હતો, જરા સ્પષ્ટ કર્યું, અને આ સમસ્યા મોટાભાગના આ બાજુ વળેલા મુમુક્ષુની હોય છે. એનું કારણ પોતાની જાગૃતિ નથી, જે જાગૃતિ આવવી જોઈએ, શિથિલતા છે એ છે. શિથિલતાને લઈને કંઈક આ બાજુ વિચાર ચાલે, કંઈક પ્રયાસ ચાલે ને પાછો ઉદયમાં મળી જાય, પાછો ઉદયમાં રસ લઈ લે છે, એટલે વળી તૂટી જાય, વળી થોડું સાંધે વળી તૂટી જાય, વળી સાંધે તૂટી જાય. અંદરથી પલટો ખાવાની જે પરિસ્થિતિ આવવી જોઈએ અને એક ધારી ચડતા પરિણામની શ્રેણી જે લાગવી જોઈએ એ પ્રકારમાં જીવ આવતો નથી. ત્યારે પ્રશ્ન કર્યો છે એ જ વિષય ઉપર કે કેવા પ્રકારે ઉપડેલો જીવ આગળ જઈ શકે. જીવ આગળ જાય છે એનો પ્રકાર કેવો છે જરા સમજાવો. ચર્ચા તો બહુ સારી પ્રયોજનભૂત ચાલી છે. સમાધાન, બીજા કોઈ હેતુથી કોઈ મોટા યાદીના પ્રયોજનથી ઉપડેલો ન હોય પણ બધું યથાર્થ સમજીને, એટલે કે દ્રવ્યગુણ પર્યાયનું જેવું સ્વરૂપ છે તેવું બરાબર સમજીને એક પોતા એક આત્માના પ્રયોજનથી ઉપડેલો હોય તે આગળ જઈ શકે છે. બહુ સરસ વાત લીધી છે. શું કહે છે, નાસ્તિ પહેલાં લીધી કે એક આત્મકલ્યાણ સિવાય બીજું કોઈ પ્રયોજન ન હોય. શું હોય છે કે જ્યાં જીવ આવા ક્ષેત્રમાં હોય છે ત્યાં પણ એક સમાજ હોય છે, એક સમૂહમાં લોકો આવતા હોય છે અને એ સમૂહની અંદર પોતાનું જે સ્થાન છે એ કલ્પે છે, કલ્પના કરે છે અને એ કલ્પનામાં જીવ પોતે ઉર્ધતા સ્વભાવી હોવાથી અને પોતાના સ્વરૂપની મહિમાને ઉર્ધતા નહીં આવી હોવાથી એ વર્તુળની અંદર એ સમૂહની અંદર પોતાનું ઉર્ધ સ્થાનની કલ્પના કરે છે. એટલે પ્રયોજન ખોયું, એને આત્મકલ્યાણનું પ્રયોજન ખોયું. આ બધામાં હું આગળ, આ બધામાં હું મોટો, આ બધામાં મારું વિશેષ સ્થાન, એવું જે મોટા યાદીનો હેતુ છે એવા પ્રકારથી ઉપડેલો હોવો ન જોઈએ. પછી ભલે એ જીવ સ્વાધ્યાય કરતો હોય, સૂક્ષ્મ વિશેષ હોય, શું દેખાવું જે રીતે સારો હોય, પણ અંદરથી જે ઉપાડ આવવો જોઈએ તે યથાર્થ પ્રકારનો આવ્યો નથી અથવા ઉલટો આવ્યો છે. પ્રયોજન ઉલટું થઈ ગયું છે. પ્રયોજન જે હોવું જોઈએ આત્મકલ્યાણનું એ પ્રયોજન ત્યાં રહ્યું નથી. અને એવી ભૂલ જાણે અજાણે થાય છે. જાણે અજાણે થવાનું કારણ પણ બને છે એવું કે પુણ્ય યોગે કોઈ બીજા જીવો એને મોટાઈ પણ આપે છે, કોઈ પ્રશંસા કરે, કોઈને કોઈ કારણે કોઈ સમજણની પ્રશંસા કરે, કોઈ ક્ષોભસમની પ્રશંસા કરે, કોઈ આચરણની પ્રશંસા કરે, કોઈ દાનાદીની પ્રશંસા કરે, કાંઈ ને કાંઈ બનતું હોય છે અને પોતાને ખ્યાલ નથી રહેતો કે મારી મોટાઈ થાય છે ને એ મોટાઈ મને ગમે છે, એવો ખ્યાલ નથી આવતો. આત્માર્થી જીવ હોય છે એમાં અનેક ગુણો હોય છે, સારા એવા ગુણો હોય છે, તો પણ એ એમ લઈ લે છે કાંઈ નથી મારામાં, હજી મારામાં કાંઈ નથી, હજી મારામાં કાંઈ નથી, મારે હજી ઘણું બાકી છે, મારે હજી ઘણું બાકી છે. એટલે બીજા મોટા આપે તો એને ભાગવાનું મન થાય, ત્યાંથી ખસવાનું મન થાય. શું વચનામૃતમાં એમણે લીધું છે કે આત્માર્થી જીવ માનવાળાના માન મળવાના પ્રસંગથી દૂર ભાગે છે, એવું એક બોલી લીધું છે. એમાં બહુ સારો મર્મ છે કે આ ક્ષેત્રમાં આવ્યા પછી પણ કેટલીક વિશેષતાઓ પ્રગટવાથી, ક્ષોભ સમાધિની કે બીજા ત્રીજા આચરણાદિની વિશેષતાઓ પ્રગટવાથી મોટાઈ મળવી શરૂ થાય છે, અથવા કોઈ યોગ્યતાને કારણે પણ મોટાઈ મળવી શરૂ થાય છે, પણ જો મોટાઈમાં ચડી જાય તો એ યોગ્યતા ખોઈ બેસે છે, એ આવેલી યોગ્યતા પણ ચાલી જાય છે. આવા બધા પ્રકારો બને છે આની અંદર. અપને સે વિશેષ હોવે તો ઉસકી વિશેષતા કા માન પ્રમોદ આના ચાહીએ, વો બાત અપની સાઈડ કી હૈ, લેકિન ઇનકી સાઈડ કી ક્યા બાત હૈ, દોનો કો અપને અપની સાઈડ સંભાલની હૈ. જે વિશેષ હોય એને બહુ જ કાળજી રાખવી પડે કે ક્યાંય હું મને માન ચડી ન જાય. લોકો કોઈ પણ એક વ્યક્તિ કે અનેક વ્યક્તિ માન આપે તેથી શું, સંસારમાં તો માણસ બહુ ચોક્કસ રહે છે, માણસ આબરૂ મોટી હોય એટલી મૂડી ન હોય, મૂડી 10 લાખની હોય લોકો કરોડપતિ તરીકે કન્સિડર કરતા હોય, પણ ફાળો લેવા આવે ને ત્યારે આપી ન દેતો, ત્યારે ફાળો લેવા વાળા પ્રશંસા પણ કરે, ભાઈ સાહેબ તમે તો કરોડપતિ છો, તમારે 1 લાખ રૂપિયા લખાવવામાં શું મોટી વાત છે. ગુલો અહમદ તો કે મારી પાસે 10 લાખ છે, હું ક્યાંથી 1 લાખ લખાવવાનો હતો. બધી વાત સાચી, પણ મારે તો મારું સંભાળીને ચાલવું પડે, તમે કયો એટલે કઈ હું એવી રીતે કરોડપતિ થઈ જાઉં નહીં. મનમાં સમજે, બારમાં ભલે એને ગમતું હોય કે મને કરોડપતિ ગણે છે, મારે આબરૂ ગણે છે, પણ અંદર પોતે કાળજી ચોક્કસ રાખે છે, કાળજી ખોઈ બેસતો નથી અને આપી દેતો નથી. એમ આયા લોકો ભલે ગમે એટલે આબરૂ આપી ગણે, આપણે આપણા પરિણામો સમજતા હોઈએ, આપણી યોગ્યતા સમજતા હોઈએ, અને આપણે મોટાઈથી પડી જઈશું એની સભાનતામાં હોઈએ, તો લોકો માન આપે એટલે જો આપણે ચડીએ કે આપણને એનો કાંઈ પણ સારું લાગીને અહંભાવ આવે તો આપણે નુકસાન કરી બેસીએ આપણને. એમ કાળજી જો ઠેકાણે હોય તો કોઈ ગમે એટલા વખાણ કરે નહીં, શું થઈ ગયું. શું તો એ પૂરી પ્રયોજનની અંદર એ જીવ ચોક્કસ છે કે નહીં, મારે મારા આત્મકલ્યાણનું એકમાત્ર પ્રયોજન છે ને તેથી આ ક્ષેત્રમાં મારો પ્રવેશ છે, અને એ એક જ ટ્રેક ઉપર મારે ચાલ્યા જવું છે, મારા આત્મકલ્યાણની એક જ ટ્રેક ઉપર મારે ચાલ્યા જવું છે અને જરા પણ મારી એ ટ્રેક બદલવાની નથી, ભલે લોકો ગમે તેમ કે એથી શું થઈ ગયા. એવી રીતે મોટા યાદીના પ્રયોજનથી ઉપડેલો ન હોય અથવા એવું પ્રયોજન થઈ જ થઈ જાય નહીં અને બધું યથાર્થ સમજીને એક આત્માના એટલે આત્મકલ્યાણના પ્રયોજનથી જ ઉપડેલો હોય, બસ આ એનું કેન્દ્ર સ્થાન છે. તીર્થંકર દેવની વાણી કે જ્ઞાની પુરુષની વાણી, એ બધી વાણીનો આશય એક આત્મકલ્યાણ કરી લેવું તે જ છે. એ આશય જેણે પકડ્યો અને એવો મજબૂત પકડ્યો કે એમાં ફેરફાર નહીં, બસ પછી એ જીવ આગળ જઈ શકે છે. અથવા કોઈ આપ જે પ્રશ્ન લીધો છે એને સીધો પ્રશ્ન લઈ લઈએ ખોલીને, એ મુમુક્ષુના ક્ષેત્રમાં આવ્યા પછી આગળ જવું એટલે મુમુક્ષુતાનો વિકાસ થવાનો આધાર શું? તો કે એક માત્ર આત્મકલ્યાણ રૂપ પોતાના પ્રયોજનની પકડ, બીજું કાંઈ નહીં. ઘણા એમ કે અમારે તો મોટા જેવું કાંઈ નથી, પછી છતાંય અમે કેમ આગળ વધતા નથી, અમને કોઈ મોટા આપતા નથી, કોઈ અમારા વખાણ કરતા નથી, પણ અમે આગળ નથી વધતા. તો પણ એ જીવ પ્રયોજન ચૂકેલો હોય છે. આ તો મોટાઈ તો એક એવી ચીજ છે કે એની અંદર પોતાને ખ્યાલ નથી રહેતો, શું કેટલીક વિશેષતાઓ બહારમાં દેખાતી હોય છે પોતાને ખ્યાલ નથી રહેતો. પણ એવું ન હોય, અને એવા પણ જીવો હોય છે કે આગળથી વધેલા, તો એને પણ આ જ કાયદો લાગુ પડે છે, એને પણ પ્રયોજનની પકડ નથી તો જ આગળ વધતો નથી. તો કે પ્રયોજનની પકડ નથી તો બીજું શું છે? તો બીજું કાંઈ પણ એને હોય છે, કાંઈ પણ હોવામાં અનેક પ્રકાર છે. કાં તો કુતૂહલ વૃત્તિ ઘણી હોય છે એટલે પરલક્ષથી બધું બધું જોયા કરે, આનું આમ આનું આમ આનું આમ આનું આમ આનું આમ, તો એ પ્રયોજન ખોઈ બેસે છે. સ્વચ્છંદ પ્રવૃત્તિ હોય તો પણ ખોઈ બેસે છે, કે વાંચે વિચારે સાંભળે પણ પોતાની જૂની જે પદ્ધતિ હોય કાર્ય કરવાની એ છોડી ન શકે, એ પણ કામ નથી આવતું. એમ જીવને એક આત્મકલ્યાણના પ્રયોજનની પકડ ન રહે તો અનેક પ્રકારે આગળ વધવામાં અવરોધરૂપ પોતાના પરિણામો હોય છે, અને તેથી એ વાતને ચોક્કસપણે તપાસીને એની ચોકસાઈ કરી લેવી જોઈએ. જેને એમ લાગતું હોય કે હું આગળ વધતો નથી ને કેમ આગળ વધતો નથી, એવી જેને સમસ્યા હોય, અને બહુ ભાગ મોટા ભાગના આ સમસ્યા હોય છે, એને આ ચોકસાઈ કરી લેવી જોઈએ કે હું કેમ આગળ વધતો નથી, મારું જે આત્મકલ્યાણનું પ્રયોજન છે એની પકડ નથી. એ સારું છે કે એક જ પોઈન્ટ છે આની અંદર, એટલે કોઈ ગૂંચવામાંની કોઈ અનેક વાતો હોય તો માણસ ગૂંચવાઈ જાય કે આમ થાય તેમ થાય ફલાણું થાય ઠીક ન થાય. આ તો એક જ વાત છે કે મારે માત્ર મારું આત્મકલ્યાણ સિવાય કાંઈ કરવું નથી, અને એ સિવાય ક્યાંય મારા પરિણામ જાય તો મારું પ્રયોજન ચૂકાઈ જશે. એ જાતની જેવું ચોકસાઈ હોય તો ઠેકાણે આવી જાય, અને નહીતર એક નહીં બીજી રીતે જીવ એવી રીતે રોકાઈ જાય છે કે આગળ વધી શકતો નથી. આ ક્ષેત્રમાં આવે છે પણ આગળ વધી શકતો નથી. એટલે પ્રયોજનની પકડ આવવી એ એક બહુ જ મહત્વપૂર્ણ મુદ્દો છે આ વિષયનો. આપણે શું છે નમ્રતામાં રહેવું જોઈએ, મોક્ષ માર્ગ શરૂ થાય છે ચોથા ગુણ સ્થાનથી. ચોથા ગુણ સ્થાન વાળાને પણ ભગવાને જઘન્ય જ્ઞાની કહ્યો છે. કેવો કહ્યો છે? જઘન્ય જ્ઞાની કહ્યો છે. પાંચમા છઠ્ઠાને મધ્યમ જ્ઞાની કહ્યો છે, અને સાતમા ગુણ સ્થાનથી ઉપર જાય ત્યારે એ ઉત્કૃષ્ટ જ્ઞાની છે. હવે જો જ્ઞાની પુરુષ સત્પુરુષને પણ ભગવાન જઘન્ય જ્ઞાની ગણે છે તો મોક્ષનો નહીં તો કાંઈ, હું કાંઈ છું જ નહીં એમ જ લેવું જોઈએ ને. જ્ઞાની પણ એ ભાનમાં હોય છે, ભલે જ્ઞાન દશા પ્રગટ થાય તો એ ભાનમાં હોય છે કે હું મોક્ષ માર્ગના જઘન્ય સ્થાને છું. શું? અને મુનિ હોય તો એ ભગવાનની સામું જોવે છે કે હું, મારી પામરતા ઘણી છે હજી, હજી આહારનો વિકલ્પ ઉઠે છે આ જીવને. મારું સ્વરૂપ પ્રગટપણે અનાહારી છે એવો મને અનુભવ થાય છે, આહારનો એક કણ મારા આત્મામાં આવતો નથી, છતાં વિકલ્પ ઉઠે છે. એવા પૂર્વ સંસ્કાર છે આહાર સંજ્ઞાના કે છઠ્ઠે ગુણ સ્થાને હજી આહાર સંજ્ઞા ગઈ નથી. શું? તો ભય સંજ્ઞા ચાલી ગઈ છે એમને, ભય નથી. જંગલમાં સિંહ આવે, સર્પ આવે, વીંછી આવે, એકાંત હોય, અંધારું હોય, ગમે તે પ્રકાર હોય, વાજળી, વરસાદ, તોફાન, સાયક્લોન, ગમે તે હોય, અડોલ આસનમાં આત્મ ધ્યાનમાં રહીએ છીએ, પણ આહાર સંજ્ઞા ગઈ નથી. ભગવાન આદિનાથ એટલા પુરુષાર્થવંત હતા, છ મહિના સુધી વિકલ્પ નહોતો આવતો આહારનો, એટલા એટલા તે જ્ઞાન ધ્યાનમાં રહેતા હતા, પણ છ મહિને પાછા નગરમાં પ્રવેશ કરતા હતા. આહારનો યોગ નહોતો થતો, વળી પાછા અંદરમાં લીન થઈ જાય તો છ મહિના કાઢી નાખે બીજા જ્ઞાન ધ્યાનમાં, બીજા છ મહિને વિકલ્પ આવે પણ આહારમાં જાય. ત્યારે એ મુનિ દશામાં પણ એ જોવે છે ભગવાન સામે, મારી પામરતા ઘણી છે, હજી મારી પામરતા ઘણી છે, ક્યાં સર્વજ્ઞ પરમાત્મા અને ક્યાં મારી દશા. તો મોક્ષ એ તો એ બધો વિચાર કરીને, હું કાંઈ છું જ નહીં ત્યાંથી જ લેવું, એટલે બીજી મોટાઈ ચડવાની જગ્યા ન રહીએ. કારણ કે એ આ માનનો શત્રુ એવો છે, એ માનાદિક શત્રુ મહાન નિજ છંદે ન મરાય, એ પોતાની મેળે જાશે નહીં ને મરાશે નહીં, ત્યારે એનો એક બહુ સહેલો સુગમ ને શ્રેષ્ઠ ઉપાય, જાતા સદગુરુ ચરણમાં, એટલે મોટાને જોવે, પોતાના ગુરુને જોવે, ગુરુ હોય એના ગુરુને જોવે, ને છેવટે પરમ ગુરુ સર્વજ્ઞને જોવે, મુનિ હોય, આચાર્ય હોય, ગણધરદેવ પણ, ગણધરદેવ તો આચાર્ય શિરોમણી છે, તો સર્વશ્રેષ્ઠ આચાર્ય છે આચાર્યોમાં, એ સર્વજ્ઞ સામું જોવે છે, ક્યાં જીનેન્દ્ર પરમાત્મા અને ક્યાં મારી દશા. હજી તો ક્ષણે ક્ષણે હું બહાર નીકળી જાઉં છું, હજી તો ક્ષણે ક્ષણે હું બહાર નીકળી જાઉં છું, એટલે જ્યાં એમના સામું જોવે વાત પૂરી થઈ ગઈ. મોક્ષને તો હજી પર્યાય બુદ્ધિ છે, હજી દ્રવ્ય દ્રષ્ટિ થઈ નથી, એને તો અહંભાવ આવતા વાર લાગે નહીં પર્યાયમાં, એટલે અહીંયા એને વધારે જાગૃત રહેવું, વધારે દરકાર સાવધાનીની આવવી બહુ જરૂરી છે. શું કહે છે? માન એ માયા એટલે કુતૂહલ આદિ પરલક્ષ્ય અસરળતા છે, કુતૂહલ અને પરલક્ષ છે તે અસરળતા છે, એમાં રોકાઈ જાય છે. પરલક્ષ થાય છે ને એ કુતૂહલ વૃત્તિથી થાય છે. શું? કોઈ પણ વાતનું ચડશે, માન ચડતા વાર નહીં લાગે, દોષો દેખાવા માંડે શું, નમ્રતાનું માન ચડે છે એવા જીવો જોયા છે અમે તો. ખૂબ નરમ થઈને વ્યવહાર કરે બધાની સાથે, ખૂબ નરમ થઈને શું બધાની સેવા કરે, બધાના કામ કરે. બસ આપણે તો બધાના સેવક છે, આપણે તો બધાના સેવક છે, આપણે તો નમ્રતાથી ચાલવું, પણ એનું એને ચડેલું હોય એનું શું કરો. આ એવો છેતરામણો કસાય છે, માન કસાય, એવો છેતરામણો કસાય છે. દીક્ષા લઈને જંગલમાં જાય, દ્રવ્યલિંગી મુનિ થાય તો એનું માને ન ચડ્યું, શું કરે, ત્યાગનું માન ચડે. કોઈ પણ પર્યાયમાં વિશેષતા થાય અને પર્યાય બુદ્ધિથી અહંભાવ થઈ જાય, માન ચડી જાય. એટલે એને મહાશત્રુ કીધો છે. શું કીધો છે એને? કેમ કે પ્રયોજન ચૂકાઈ જાય છે, મૂળ પ્રયોજન માર્યું જાય છે, આખી ટ્રેક બદલાઈ જાય છે. આવ્યો સન્માર્ગે ચડવા, સન્માર્ગની વાતો સાંભળતો સાંભળતો ચડી જાય મન માર્ગે. એટલે સત્સંગ આદિમાં આ મોટો ફાયદો સત્સંગનો આ છે. એ વસ્તુ સુધાર થવો બહુ બરાબર સમજીને એક આત્માના પ્રયોજનથી ઉપડેલો હોય તે આગળ જઈ શકે છે. ચારે પડખેથી, ચારે બાજુથી સમજણપૂર્વક દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ સમજીને અને એક મારે આત્માનું જ કરવું છે, જો આ પ્રયોજનની વાત છે, એક મારે આત્મકલ્યાણનું જ કાર્ય કરવું છે, આ બધું દુઃખરૂપ છે, બાકી બધું દુઃખરૂપ છે, આત્મા જ સુખરૂપ છે, એમ અનેક રીતે ચારે પડખેથી, અનેક રીતે એટલે ચારે પડખેથી યથાર્થપણે ઉપડેલો હોય તો તે આગળ જાય છે. હવે આ યથાર્થતાનો વિષય છે ને, એને પ્રયોજનને એકદમ એક સિક્કાની બે બાજુ જેવો સંબંધ છે. એટલે યથાર્થતા મુમુક્ષુતામાં આવવી એ સમ્યક્ત્વના અંગભૂત છે. જ્ઞાન દશામાં જ્ઞાનીને વિષય કષાયના પરિણામ થાય તો પણ સમ્યક્ત્વને કારણે બચે છે. એ મુમુક્ષુની ભૂમિકામાં ઇથી નીચેના પરિણામ છે તો પણ બચે કેવી રીતે? તો કે એક યથાર્થતામાં આવેલો હોય તો, નહીતર ન બચે. એ યથાર્થતામાં ક્યારે રહે? પ્રયોજનની પકડ હોય તો રહે, નહીતર યથાર્થતામાં ન રહે. અને એ પ્રયોજનની પકડ માટે આખી જે વેદનાથી માંડીને પદાર્થ નિર્ણય સુધીની લાઈન કૃપાળુદેવે 254 પત્રમાં ચોકઆઉટ કરી છે. 195, 198, 254 થી આખું જે એનું કોઓર્ડિનેશન છે એમાં યથાર્થતા જળવાઈ દે, નહીતર યથાર્થતા જળવાવી મુશ્કેલ છે. એક તકલીફ ક્યાં થાય છે કે સમજણ બરાબર થાય ને યથાર્થતા ના આવે ત્યારે તકલીફ થાય છે. સમજણમાં ચોખ્ખી સમજણ હોય પણ યથાર્થતા ન હોય. કેમ કે પ્રયોજનની પકડ ન હોય. એટલે સ્વલક્ષી જે સમજણ હોય એમાં પ્રયોજનની પકડ આવે છે, એમાં યથાર્થતા આવે છે. એટલે મૂળિયું ક્યાં ગયું? સ્વલક્ષી સમજણમાં. આ બધાનું ઘાતક કોણ? કે પરલક્ષી. આ રીતે ચારે પડખેથી સ્વલક્ષ પરલક્ષનો વિષય બરાબર સમજીને પોતાની જાતમાં પ્રયોજનની જાતે એવી પ્રયોજનની પકડ આવવી જોઈએ, એવી પ્રયોજનની પકડ આવવી જોઈએ કે સડસડાટ પરિણામ આગળ જ ચાલે. પ્રયોજનની પકડવાળાને એટલો ફાયદો થાય છે, એટલો ફાયદો થાય છે, અને પરલક્ષવાળાને પ્રયોજન ચૂક્યા પછી એટલું નુકસાન થાય છે. બે બાજુ નફા નુકસાનનો વેપાર બહુ મોટો થઈ જાય છે. મોટા વેપારવાળાને નફો પણ મોટો અને નુકસાન પણ મોટું એવું છે. અહીંયા હવે આ વેપાર થઈ ગયો મોટો, અહીંયા આવ્યા પછી સામાન્ય માણસ આવી જાય જલ્દી લાઈન ઉપર, પણ આમાં ગોથું ખાઈ ગયો હોય, ઉલટો પડી ગયો હોય, પ્રયોજન છૂટીને બીજે ગયો ચાલી ગયો હોય ઊંધે રસ્તે, લાઈન ઉપર આવવું બહુ મુશ્કેલ પડે. શું કહે છે કે અનેક રીતે એટલે ચારે બાજુથી યથાર્થપણે ઉપડેલો હોય તો તે આગળ જાય છે. કોઈ બીજી જાતની આશા અપેક્ષા, કોઈ પણ અપેક્ષા આત્મકલ્યાણ સિવાયની કોઈ પણ અપેક્ષા નહીં એટલે નહીં. જો મારો આત્મા નિરાલંબ નિરપેક્ષ છે તો મારે પણ કોઈ અપેક્ષા ન જોઈએ, તે ન જોઈએ. કોઈ બીજી જાતની આશા કીર્તિ કે પીપાસા વગરનો અને સમજણપૂર્વક સ્વલક્ષી સમજણપૂર્વક ઉપડેલો હોય તે આગળ જાય છે, જરૂર આગળ જાય છે. એનું પરિણામ પણ ડેફિનેટ છે. સ્વલક્ષી સમજણનું પરિણામ આત્મકલ્યાણ થવું એ રિઝલ્ટ ડેફિનેટ છે, અને એ સિવાય ફેલ્યોર જવું એ પણ ડેફિનેટ છે. બસ હવે પોતે સાવધાન થઈ જાય અને બરાબર પ્રયોજનની પકડમાં આવે તો જુઓ થોડો ટાઈમમાં કેટલો વિકાસ થાય છે. એટલો બધો વિષય જ્ઞાનીઓએ સ્પષ્ટ કર્યો છે, અભૂતપૂર્વ કહી શકાય. પહેલાના જમાનામાં આટલો વિષય સ્પષ્ટ કરવાની જરૂર નહોતી પડતી એટલે જ્ઞાનીઓ એટલું સ્પષ્ટીકરણમાં નહોતા જતા. હવે તો એવી યોગ્યતા અયોગ્યતા કહેવાય, તો એથી એ વાતને વધારે સ્પષ્ટ કરવી પડી જ્ઞાનીઓને, પણ એનો ફાયદો ઉઠાવવો જોઈએ કે આટલી બધી વાત ચોખ્ખી થઈને સામે આવે છે તો હવે તો આપણે આપણું કામ કરવામાં કાંઈ પણ વાંધો આવવો જોઈએ નહીં. બધું ગૌણ કરીને આખા ભવના ચાલતા ઉદય અને આવનારા ઉદયને નું એક પોટલું બનાવવું અને જોરથી કિક મારી દેવી પ્રસંગમાં. ચાલતો ઉદય અને આવનારા ઉદય એ બધાનું એક પોટલું મારી પોટલું બનાવેલું, ના કપડાનું પોટલું બનાવ્યું ને ફૂટબોલ જેવડું, અને ફૂટબોલને કિક મારે એમ કિક મારી દેવી. બધું ગૌણ કરીને બધી આશા અપેક્ષાઓ મૂકીને એક આત્મકલ્યાણ કરવું છે, પ્રયોજનની ટ્રેક પકડી લેવી. જુઓ થોડા ટાઈમમાં કેટલો ફાયદો થાય છે. અને એ ઉપેક્ષા કરતા, અપેક્ષાઓની અને ઉદયોની ઉપેક્ષા કરતા હિંમત હારવાની જરાય જરૂર નથી. એક પોઈન્ટ શું આવશે, કરેજ, હિંમતનો પોઈન્ટ આવશે. ના થોડીક બીક લાગશે, હું આમ કરીશ તો આમ થઈ જશે, તો આમ કરીશ તો આમ થઈ જશે, મારી પરિસ્થિતિ લાચારીની થઈ જશે, તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. કદાચ એવી પરિસ્થિતિમાં આવશો તો પણ એનું દુઃખ નહીં થાય. બહુ ભાગ તો એવી પરિસ્થિતિમાં આવવું નહીં પડે, પણ કદાચ આવવું પડે તો પણ તમને વાંધો નહીં આવે. તમારા પરિણામમાં તમે દુઃખી નહીં થાઓ. આખરમાં તો પ્રયોજન તો દુઃખી નહીં થવાનું છે ને, નહીં દુઃખી થાઓ એ વાત ગેરેન્ટેડ છે. એટલે એકવાર હિંમતથી આગળ વધવું. અને થોડોક ભય લાગે છે, ઉદયના કાર્યોને સાવધાની છોડતા જીવને થોડોક ભયની પ્રકૃતિ આવે છે. એટલે કંઈ નુકસાન થશે, કંઈ લાચારીમાં આવી જશું, કંઈ આમ થશે, કંઈ આમ થશે, સંજોગો હીણા થશે, શું કરશું, આબરૂ જશે, ફલાણું થશે, કાંઈ નહીં. એક વાર તો બધાનો પોટલો મારીને કીક મારી દેવાનો, આ એક જ કામ કરવું છે. અને આ જગતનું સર્વોત્કૃષ્ટ કામ છે એ હાથમાં લીધું છે, પછી નાના નાના કામ ઉદયના કરવા મને પોસાય નહીં, એની સાવધાની મને પોસાય નહીં. જો થોડા ટાઈમમાં કેટલો ફાયદો થાય, અલ્પકાળમાં ઘણો ફાયદો થાય છે, એવી બહુ સુંદર માર્ગ છે, એવો બહુ જ સારો માર્ગ છે. એટલે એમ કહ્યું કે આ પ્રકારે જીવનો ઉપાડ આવવો જોઈએ. આમ તો શું થાય છે, આપણે જે ચોકઆઉટ કરેલી લાઈન છે એમાં જે પૂર્ણતાનું લક્ષ છે, ત્યાંથી શરૂઆત થાય છે. ગુરુદેવના સિદ્ધાંત અનુસાર પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત વાસ્તવિક શરૂઆત છે. એમાં સંવેગની ઉત્પત્તિ બહુ સારી છે. જે કાંઈ તકલીફ છે એ નિર્બળતાને લઈને કેટલીક તકલીફ છે, કે અમારું જોર ચાલતું નથી, ઉદયમાં હારી જઈએ છીએ, અમારું જોર ચાલતું નથી, ઉદય આવે છે ત્યારે હારી જઈએ છીએ. પણ જ્યાં લક્ષ બંધાય છે ત્યાં સુધી પહોંચો વેદના પછી, એટલે સંવેગ ઉત્પન્ન થાય છે. કેમ કે ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી હંમેશા એના ખ્યાલમાં રહે છે. ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી પ્રોડ્યુસિસ વેલોસિટી. પોટેન્શિયાલિટીનું ગુજરાતી શું થાય છે ભૂષલભાઈ? પોટેન્શિયાલિટી આવે છે ને, આપણે હોમિયોપેથિકમાં પણ પોટેન્શિયલ હોય શકે ને, ડબની પોટેન્શિયલ, ડિગ્રી સ્થિતિ શક્તિ, પોઝિશન એટલે સ્થિતિ. એ તો સીધી જ વાત છે કે 15 માળથી જે પાણી આવતું હોય, પહેલા માળે જે ફોર્સ હોય કે 14મા માળે ન હોય, તો સ્થિતિ શક્તિ વધારે લાગુ પડે છે. કેમ કે એક સ્થિતિ છે મુમુક્ષુની, કે પોતે બોટમમાં બેઠો છે. ક્યાં બેઠો છે? તળિયે બેઠો છે, તળેટીમાં. પોતાનું પૂર્ણ તો એટલે નિર્વાણ પદ જોવે છે, કે પર્વતની ટોચ જોવે છે. તળેટીમાં બેઠેલો પર્વતની ટોચ જોવે છે. હવે એનો ડિફરન્સ ખ્યાલ આવે છે, ઓહો આટલું બધું મારે ચડવાનું છે, આટલું બધું મારે ચડવાનું છે, અને મારે આટલું બધું ચડવું છે માટે, ઘણું ચડવાનું છે માટે મને શિથિલતા ન પોસાય, મને ઠાગાઠૈયા કરવા ન પોસાય, મારે ઘણું આ બધું બાકી છે, મારે ચડવાનું ઘણું બાકી છે. એટલે એ ફોર્સ મને ફોર્સમાં આગળ વધે અને ફોર્સ આવી જાય. ઓલું શું છે, પાણી જે નીચે આવે છે એના કરતાં આ જરા ઉલટો દ્રષ્ટાંત છે. ઓલું તો સમજી શકાય એવી વાત છે કે પાણી ઉપરથી ધોધ પડે તો એટલી બધી વેલોસિટી ઉત્પન્ન થાય કે ઇલેક્ટ્રિસિટી એમાંથી ઉત્પન્ન કરી લોકોએ. એમાંથી શું ઉત્પન્ન કર્યું? જોરથી પાણી પડે છે તો ત્યાં વ્હીલ મૂકી દીધા, એમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી લીધી. શું એક પાવર જનરેટ કર્યો ને ત્યાંથી, પાવર જનરેટ કર્યો ત્યાંથી. તો કેમ કે ત્યાં વેલોસિટીમાં એ તાકાત છે, એ તાકાતને ડાયવર્ટ કરી, ટ્રાન્સફર કરી. સાયન્સની અંદર શું છે, ભૌતિક વિજ્ઞાનની અંદર પણ જ્યાં જ્યાં શક્તિ હોય છે એનો વિધવિધ ઉપયોગ કરવાનો પ્રયોગ હોય છે. જેમ કે પેટ્રોલ છે એમાં દાહક શક્તિ છે. દાહક શક્તિ તો છે પણ ક્રેકિંગ પાવર પણ છે, બ્લાસ્ટિંગ પાવર પણ છે એની અંદર, ફાટીને એ સળગે છે. તો એને કોમ્બશન ચેમ્બરમાં ઇન્જેક્ટ કરે છે અને ત્યાં સ્પાર્ક આપે છે, આપણે જે ચાવીથી સ્પાર્કિંગ કરીએ છીએ જેને આપણે સેલ્ફ કહીએ છીએ, એટલે સીધું એ ક્રેક થાય છે અંદર. ક્રેક કરવાની ત્યાં અંદર ચેમ્બર નાની હોય છે એટલે એ જાય ક્યાં, એનો ફોર્સ સીધો પિસ્ટન ઉપર લાગે છે. એટલે એની જે એનર્જી છે આખી પેટ્રોલની અંદર જે એનર્જી છે, એનર્જીનું નામ પણ એ લોકોએ આપેલું છે, ઓક્ટેન એને કહે છે, ડીઝલને ઓક્ટેનને સિટેન કહે છે, ડીઝલને સિટેન કહે છે, સિટેન પાવર, ઓક્ટેન પાવર. એ સીધી ડાયવર્ટ થાય છે કાઇનેટિક એનર્જીમાં, પેટ્રોલની એનર્જી કાઇનેટિક એનર્જીમાં ડાયવર્ટ થાય છે, સીધું વ્હીલ ફરવા માંડે છે. લોકો કેટલાય વાહન બનાવી નાખ્યા એના ઉપર, મોટરને સુકોટરને, શક્તિને કામે લગાડે છે. એમ આત્મામાં શક્તિનો ભંડાર છે, આત્મામાં અનંત અનંત બેહદ બેસુમાર હદ વગરની શક્તિનો ભંડાર છે. એ શક્તિની યથાર્થ સમજ એ શક્તિના પ્રવાહને ઉત્પન્ન કરી દે છે. મૂળમાં કામ તો આટલું જ થાય છે. જ્યારે પદાર્થ નિર્ણય થાય છે, કોઈ પણ જીવને સ્વરૂપનું ભાવભાષણ થાય છે, આત્માની ઓળખાણ થાય છે, ત્યારે એને પોતાના આત્મામાં રહેલા અનંત શક્તિના ભંડારનો ભાવભાષણ આવે છે. ઓહો, મારી શક્તિ અનગળ શક્તિ છે, આમાં તો કોઈ પાર વિનાની શક્તિ છે, એવો મોટો જબરજસ્ત પદાર્થ છે. અને હું રાખો થઈને ફરું છું, ઘરે ઘરે ભીખ માગું છું, આ શું છે, આ જોઈને તે જોઈ, અપેક્ષાનો પાર નહીં, ક્ષણે ક્ષણે અપેક્ષાઓ વર્તી ઉત્પન્ન થાય, ક્ષણે ક્ષણે અપેક્ષા, આ શું છે, ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી પકડાય છે ત્યાં. પહેલા પૂર્ણતાના લક્ષ્યમાં ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી પકડાય છે, એટલે આ એ બાજુ જવાની, એ દિશા પકડવાની એને તીવ્રતા આવે છે. એ તીવ્રતાની અંદર એને એમ થાય છે કે સ્વરૂપમાં અનંત શક્તિ છે એમ સાંભળ્યું છે, પણ ભાસતી તો નથી. એટલે પદાર્થ નિર્ણયની આખી જે ચેનલ છે, એ ચેનલ કૃપાળુ દેવે ગોઠવી પોતાના અનુભવથી. પદાર્થ નિર્ણય પહોંચ્યો એટલે એને શક્તિનો અખૂટ ભંડાર જોયો. એ જ્ઞાન જે સ્વરૂપ શક્તિને સીધું વિકલ્પની આડ વિના સીધું સ્પર્શનારું જે જ્ઞાન છે, એમાંથી શક્તિનો પ્રવાહ ચાલુ થઈ ગયો, શક્તિ પ્રગટ થવા માંડી. એટલે જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ છે, રસ્તે રસ્તો પકડ્યો, જ્ઞાને કેવળ જ્ઞાનનો રસ્તો પકડ્યો, આચરણે યથાખ્યાત ચારિત્રનો રસ્તો પકડ્યો, અને દુઃખ મૂટીને પરમાનંદનો રસ્તો પકડ્યો. સુખ પ્રગટ થયો એણે પરમાનંદનો રસ્તો પકડ્યો. જે વાત છે એ યથાર્થ સમજણ ઉપર બધો આધાર છે, સ્વલક્ષી યથાર્થ સમજણ ઉપર બધો આધાર છે. ત્યાંથી જીવ પલટો ખાય છે, પલટો ખાય છે અને મુમુક્ષુતાનો ક્રમ પકડે છે, આરોહણ ક્રમ પકડે છે, પદાર્થ નિર્ણય સુધી પહોંચે એટલે મોક્ષ માર્ગનો ક્રમ શરૂ થાય, સ્વરૂપ સન્મુક્ત આવે છે, ત્યાંથી મોક્ષ માર્ગનો ક્રમ શરૂ થાય છે. એ રીતે એવા પ્રકારે ઉપડેલો જીવ આગળ જઈ શકે, કેવા પ્રકારે, આવા પ્રકારે ઉપડેલો જીવ આગળ જઈ શકે. હવે જે સત્સંગ છે, સત્સંગનો પ્રસંગ છે, આપણે દિવસમાં બે વખત બેસીએ છીએ, તો એ સ્વલક્ષી સમજણ કરવાનો પ્રસંગ છે, બીજું કાંઈ નથી મારા માટે. સત્સંગ પ્રસંગ એટલે શું, કે સ્વલક્ષી સમજણ કરવી એનો એક અવસર, બસ. આ રીતે ટૂંકું કરી નાખે તો પરલક્ષ થવાનો અવકાશ નથી, પરલક્ષ થવાનો અવકાશ નથી. જે પરલક્ષ પરેશાન કરે છે, હેરાન કરે છે, શું કરે છે, હેરાન કરે છે કે આ તો મારો સ્વલક્ષી સમજણ કરવાનો પ્રસંગ છે અને આ મૂળની અંદર ઠેઠ કેવળ જ્ઞાન સુધીની, નિર્વાણ પદ સુધીની સિદ્ધિ રહેલી છે. શું કાલે આવ્યું ને આપણે પત્રમાં, નિર્વાણની સમીપતા થાય છે, પ્રતિકૂળતા આવતા જો એ પ્રતિકૂળતામાં યથાર્થ સમજણ હોય, એટલે સ્વલક્ષી સમજણ હોય, અને જીવ એ પ્રતિકૂળતામાં પરિણામ બગાડવાને બદલે ઉલટાનો એ પ્રતિકૂળતાના પ્રસંગનો લાભ લઈ લે, નિર્માણની સમીપતા થશે. એમને એમ નથી લખ્યું, મૂળિયું છે અહીંયા સ્વલક્ષી સમજણમાં, એ મૂળિયું રહેલું છે, એ મૂળમાંથી વૃક્ષ થશે, મોટું વટવૃક્ષ થશે કેવળ જ્ઞાન સુધી. એટલે આ મુદ્દા ઉપર કોન્સન્ટ્રેટ થવું જોઈએ સૌએ. સમજણનો પ્રસંગ રોજ છે, આ સિવાય પણ ખરે સ્વાધ્યાય હોય, વિચારણા હોય, ચર્ચા હોય, અને સામૂહિક સત્સંગ હોય. કેન્દ્ર સ્થાન આ હોવું જોઈએ, મારી સ્વલક્ષી સમજણ મારા પ્રયોજનને પકડીને કામ કરે છે કે નહીં, એની ચોકસાઈ, એની સાવધાની, એની કાળજી, એની દરકાર બહુ તીક્ષ્ણ અને સૂક્ષ્મ રહેવી જોઈએ. પછી સહજ અને સુગમપણે આગળ વધી જશે, વધી શકાશે. પછી સહજ અને સુગમપણે આગળ વધી શકાશે અને ક્યાંય મૂંઝવણ નહીં થાય. બધા ઉકેલ અંદરથી આવવા માંડશે અને જે આનુષંગિક પરિણામોનું કોઓર્ડિનેશન થવું જોઈએ એ પણ થવા લાગશે, આપોઆપ જ થવા લાગશે. એવો જે મૂળ ચાવી છે એમાં આ ફાયદો છે, અને માર્ગ એવો સુંદર છે. આવો સુંદર માર્ગ હોવા છતાં પણ, સર્વોત્કૃષ્ટ માર્ગ હોવા છતાં પણ, અને તીર્થંકર આદિ મહાત્માઓએ એની બહુ પ્રસિદ્ધિ કરી હોવા છતાં પણ, જગત અજાણ્યું છે, ખુદ જૈનો અજાણ્યા છે, બીજાને ક્યાં વાત કરવી. જગતના બીજા સંપ્રદાયના જીવો અજાણ્યા હોય તો બધી વાત છે, જે જૈન સંપ્રદાયમાં જૈનો કહેવાય છે એ બધા જૈન છે, એવું ગુપ્ત તત્વ થઈ ગયું છે. અન્ય મતો તો માં એવું થયું છે કે હિન્દુઓએ મુસલમાનોએ તો બહુ વિરોધ કર્યો છે, જૈન મતનો અને જૈન સંપ્રદાયનો અને જૈન રૂઢિનો જૈનોનો ખૂબ વિરોધ કર્યો છે, સ્ટોન્ચ વિરોધ કર્યો છે. એ પણ વાતમાં છે, બધા જો કેવી લાઈને ચડી જાય છે, ઉલટી ગાડી ચાલે ત્યારે ક્યાં સુધી જાય છે. માર્ગ તો ચારે પડખેથી સમ્યક અને સુંદર છે, વિશાળતા કેટલી છે, જૈન મતની વિશાળતા કેટલી છે. એકેન્દ્રથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના કોઈ પણ જીવ દુઃખી ન હો અને સુખી થાવ, કોઈને દુઃખ ન હો અને સુખ થાવ. ગુરુદેવ તો તીર્થંકર પ્રકૃતિ વાળા હતા ને, એટલે કોઈ કોઈ ઉદ્ગારો બહુ સારા નીકળતા, જેમ કે એમનો વિરોધ આવે, કોઈ અખબારબાજી પણ ખૂબ કરેલી છે ગુરુદેવના વિરોધમાં, પેપરની અંદર ખૂબ લખે, તોછડું લખે, કેવું ગાળો પણ લખે, તોછડું લખે, અને ગુરુદેવને રિસર પોસ્ટ કરે. હવે આવે તો બધું ઓફિસમાં, ઓફિસમાંથી બધા ગુરુદેવ પાસે મૂકી દે એમના પર્સનલ લાઈફ હોય એટલે, અને પોતે વાંચે બરાબર વાંચે, કાનજીભાઈ આમને કાનજીભાઈ આમને બધું એટલું ગલીજ ખરાબ બી લખે. ગુરુદેવને કાંઈ નહીં, અદભુત નજરે જોયેલી વાત છે, કાંઈ નહીં. અરે ભગવાન ભૂલો પીડે છે આમ કે, શું કે, અરે ભગવાન ભૂલો પીડે છે કાંઈ નહીં. અને કોઈ પાલનપુરમાં કે મહેસાણામાં કડી કલોલમાં ક્યાંક કલોલમાં ભગવાન ભૂલ્યાની ખડકી હતી, ખડકીનું નામ છે તેને યાદ આપે. સનોલા ગામમાં ભગવાન ભૂલ્યાની ખડકી કે એમાં બિચારા એ ખડકીમાં આવી ગયા છે કે દુઃખી થશે બિચારા, બીજું કરુણા આવે એમને. જરાક એમને એમ ન થાય કે મને કહે છે, કેમ એ જે જોવે છે મને તો બિચારા જોઈ શકતા નથી. એને તો કાનજી સ્વામી નામની વ્યક્તિની કલ્પના કરી છે અને એ કલ્પનામાં એ વ્યક્તિ એને સારી નથી, બાકી બિચારા મને ક્યાં ઓળખે છે. જ્યાં કલ્પના કરે છે એવો હું નથી, ત્યાં હું નથી, મને જોઈ શકતા નથી, મને સમજી શકતા, મારે ક્યાંય લગાડવાનું માથે ઓઢવાનું રહે છે. ઓળખે છે તો બિચારા નમી પડે છે, નથી ઓળખતા એ આવું પણ કરે છે, કઈ લાગે ને એને. એને ખબર નથી, કરુણા જ આવે, બીજું કઈ નહીં. માન અપમાનની કલ્પનાને કેવી રીતે જ્ઞાનીઓએ ખતમ કરી છે, નહીતર મહાશત્રુ છે માન અપમાન, ખતમ કરી નાખે, ખલાસ કરી. એનો એક બહુ સરસ ન્યાય છે, શું કે, માનો કે કોઈ આપણી નિંદા કરે છે, મનુષ્ય પર્યાયમાં આ વાત વધારે તકલીફ આપે છે. પ્રશંસાનો હરખ બહુ ન આવે પણ ઊંડે ઊંડે ગમતું હોય તો બહાર ખબર ન પડે, પણ નિંદા કરે એટલે અણગમો થઈ જાય, ખબર પડ્યા વગર રહી જાય, અને સૌથી વધારે ખરાબ લાગે છે માણસને. પણ એક ન્યાય બહુ સારો છે કે ભાઈ એ ઉપકારી છે ને, તમે લ્યો ને, એને ઉપકારીની દ્રષ્ટિએ જીવોને, કેવી રીતે ઉપકારી છે કે તથા પ્રકારનો અપરાધ કર્યા પછી એ ઉદય આવ્યો છે. એ નિંદા શું કરવા, કોઈ ઉદય તો છે ને, તો એ તથા પ્રકારના કોઈ અપરાધને કારણે જ ઉદય આવ્યો છે, અને એ ઉદય ખરવા આવ્યો છે, નિર્જરવા આવ્યો છે, એમાં એ તને મદદ કરે છે. તો મદદ કરનાર તો ઉપકારી લે, તો મદદ કરનાર ઉપર તો તને કસાય થાય, તને ગુસ્સો આવે, જો ગુસ્સો આવે તો તું અવળું લે છો, હવળું નથી લેતો, તારી અસરળતા છે. સવળું લે તો એ તો ઉપકારી છે, ઉપકારીનો ઉપકાર ગણો. એટલે તને એના પ્રત્યે કાંઈ અણગમો થવાનો, ક્રોધ થવાનો, કસાય થવાનો પ્રકાર જ ઊભો નહીં થાય ને. મારા આત્મકલ્યાણમાં હિતમાં નિમિત્ત પડે છે, પોતાને લાભ થશે અને એ લાભમાં ઓલો નિમિત્ત થશે, વાત પૂરી થઈ ગઈ, ખતમ, કંઈ ગડબડ જ નહીં થાય. ફાયદો કરવા આવ્યો, ઘરાક તો ફાયદો કરાવવા દુકાને આવે છે, એ કંઈ લઈ જવા આવે છે, કંઈ આવતો નથી, વાત પૂરી થઈ ગઈ. એમ એને એવી રીતે સમજી ગયા, અને ખરેખર એમ છે, કલ્પના નથી આ કાંઈ, ખરેખર એમ જ છે. એ ઉદયમાં એ નિમિત્ત થાય છે, એ લાભ જ કરાવે છે. જો સવળું જીવ લે તો, અવળું લે તો એનો કોઈ ઉપાય નથી. અહીં સુધી રાખેલો, ક્યાં સુધી લીધો છે, બસો સત્તાણું, 98 થી લેવાનો છે, 98, 99, 300, 300 એક સાથે લઈ ગયો, 98, 99, 300. પછી વિષય બદલાય છે, 301, 302 માં વિષય બદલાય છે, 303 માં એ બે એ 3 નો સાથે લઈ લેશો. કાલ 97 સુધી જ લીધો હતો એમ, પછી આગળ નથી લખ્યો. હે, અચ્છા, યથાર્થ ભાવ ન હોય તો પોતાનો પુરુષાર્થ ઉપડ્યા વિના રહે નહીં. એ પુરુષાર્થમાં સત્સંગ, સત્પુરુષ આદિ બાહ્ય નિમિત્તો હોવા છતાં પણ જે જીવ પલટો ખાય છે તે પોતાના પુરુષાર્થથી પલટો ખાય છે, અને જે જીવ પલટતો નથી તે પોતાની ખામીને લઈને, પુરુષાર્થની ખામીને લઈને પલટતો નથી. પુરુષાર્થનું મૂળ અંતરથી ઉત્પન્ન થયેલી ભાવના છે. મૂળ અંતરથી ઉત્પન્ન થયેલી ભાવના છે, પરંતુ ઉપર ઉપરની ભાવના